તારીખ 6/11/1996 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 99. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે, હમિંગનો અવાજ આવે છે.
પાત્રતા બે પ્રકારે હોય, ગર્ભિત પાત્રતા અને વર્તમાન પાત્રતા. વર્તમાન તે પ્રગટ વર્તી રહેલી તે, આમ આપણે વર્તમાન શબ્દમાં રૂઢિ અર્થ એવો સીધો આવે કે ભૂત ભવિષ્યની ત્રણ કાળ છે ને, ભૂત ભવિષ્ય વર્તમાન, એમાં ભૂત ભવિષ્ય નહીં પણ વર્તમાન કાળ. વર્તમાન શબ્દ વર્તી રહેલું હોય તેને વર્તમાન કહીએ. જે પાત્રતા પ્રગટપણે વર્તી રહી છે તે વર્તતી પાત્રતાને વર્તમાન પાત્ર, હા પ્રવર્તમાન કહો, વર્તમાન કહો, પ્રવર્તમાન કહો. યોગ્યતા શબ્દ દ્વિઅર્થી વપરાય છે રૂઢિગત તરીકે, કેમ કે કોઈ એની યોગ્યતા હોય તો એમ શબ્દ બોલાય, એ આમ કરે છે કે એની જેવી યોગ્યતા. પણ પાત્ર તમે એવું નથી ખબર, તો કોઈ માણસના પરિણામ અપાત્રતા વાળા હોય એને એમ ન કહેવાય કે એની એવી પાત્રતા, એને અપાત્રતા કહે છે. પાત્રતાની અંદર તો સુપાત્રતા સૂચક શબ્દ પ્રયોગ થાય છે એમ, બાકી તો એક અર્થમાં પણ વપરાય છે ક્યાંક, પણ જુદા જુદા અર્થમાં પણ વપરાય છે. શબ્દ છે એના અનેક અર્થ જ્ઞાનનો પણ કરે છે, એ જ્ઞાની પણ એક શબ્દના અનેક અર્થ કરે છે, અને જુદા જુદા જ્ઞાનનો પણ એક શબ્દના જુદા જુદા અર્થ કરે છે. એટલે દરેક વખતે અહીંયા એમને શું કહેવું છે આશયની સાથે અનુસંધાન કરીને, પારમાર્થિક આશય સાથે અનુસંધાન કરીને સમજવાનો પ્રયત્ન કરવો પડે કે અહીંયા આ અર્થ કરો. જેમ કે 693 કૃપાળુદેવનું વચન અમૃત લઈએ, 693માં પહેલું વચન એવી રીતે છે કે પરમ અવઘાડ દશા પામ્યા પહેલા, જ્ઞાન માર્ગે પરમ અવઘાડ દશા પામ્યા પહેલા કોઈ પ્રયત્ન કરે છે તો ઘણું કરીને એને નુકસાન થાય છે. એ કયા પ્રકારનું નુકસાન થાય છે એમ કરીને પછી વાત લીધી છે કે તે પરિણામે પણ થાય, સંકલ્પ વિકલ્પ વધે, વધે શંકા પડે, પણ તો પરમ અવઘાડ તો એટલે શું? પરમ અવઘાડ સંકેત તો 13મા ગુણ સ્થાને લીધું છે એ શબ્દનો પ્રયોગ, 13મા ગુણ સ્થાને પરમ અવઘાડ સંકેત થાય, અને અહીંયા પરમ અવઘાડ દશા લીધી છે. અહીંયા શું છે, પરમ અવઘાડ તા અહીંયા જે લીધી છે એ ભાવનાને લીધી છે, બ્રહ્મમોક્ષની વાત. પરમ અવગાઢ ભાવના કર્યાથી આવેના જો શાસ્ત્ર હાથમાં લઈએ તો શાસ્ત્રનો આશય ન સમજી શકે, કેમ કે સાથે એની ભાવના નથી. જ્ઞાનના શોષણ સાથે પરમ અવગાઢ ભાવના નથી. પરમ અવગાઢ ભાવના અને શાસ્ત્રનો શોષણ સાથે હોય તો એક શોષણ સવળું કામ કરે, અને પરમ અવગાઢ ભાવના ન હોય અને શાસ્ત્રનો ક્ષોભ, જ્ઞાનનો ક્ષોભ સમ હોય તો ક્યારેક કઈ બાજુ ફંટાય, જ્ઞાનનું કોઈ ઠેકાણું નહીં, સમજણનું કોઈ ઠેકાણું ન રહે, એવું બને ખબર. ગર્ભિત પાત્રતા છે એ એના સ્વકાળે બહાર આવે છે. ગર્ભિત પાત્રતાનો અર્થ શું છે? જીવમાં કોઈ પાત્રતા છે ખરી, અત્યારે એ વર્તતી નથી. વર્તતી નથી એટલે કોઈને દેખાતી પણ નથી, એમ બનવા સંભવ છે. એનો અર્થ એમ નથી કે પાત્ર જ નથી, એવું એનો અર્થ ન થાય. એના સ્વકાળે એ પાત્રતા બહાર આવીને કામ કરવા માંડે, એ આશ્ચર્યકારી કામ થાય. એટલા માટે આગળ પાછળ એનો કોઈ મેળ મેળવવા જાય તો મેળ ન મળે, ત્યાંનો કઈ પ્રોસેસ તો દેખાતો નથી. અત્યારે આવા સારા પરિણામ કેમ થઈ ગયા? પાત્રતા હતી બાર, ગર્ભિત પાત્રતા હતી, યોગ્યતારૂપ પાત્રતા છે.
ગર્ભિત પાત્રતા અને યોગ્યતા,
હા, યોગ્યતારૂપ એટલે શક્તિરૂપ યોગ્યતા છે, વ્યક્તિરૂપ યોગ્યતા નથી. એટલે શું થાય કે એનો અહિત થાય એવો પ્રસંગ ઉદયમાં હોય અને એ અહિત ન કરે એ વખતે પરિણામ થોડા ચાલવાનું આગળ પાછળના કાંઈ કનેક્શન જશે. તો એની જે શક્તિરૂપ યોગ્ય પાત્રતા હતી, યોગ્યતા હતી, એ બહાર આવી એમ બે પ્રકાર બને છે. એટલે ગર્ભિત પાત્રતા સામાન્ય માણસની સમજમાં આવતી નથી, સામાન્ય માણસ એમને ખ્યાલ નથી આવતો આમ કેમ બીજું. બારમાં પહેલા આગળ પાછળ કોઈ લક્ષણ ન હોય, બરાબર ખરા વખતે એનું જે ઘણું અહિત થવાનું હોય એ અહિત ન થાય અને હિતરૂપ પરિણામ થવા લાગે સ્વયં જ. કેટલું જ્ઞાનીઓના સાતિશય જ્ઞાનનો વિષય છે. કોઈ કોઈ સાતિશય જ્ઞાનીને એવો ખ્યાલ પણ આવે છે કે આ રૂઢો જીવ છે. અત્યારે ભલે આનામાં કોઈ પાત્રતાના પ્રગટ પરિણામો ભલે ન દેખાય તો પણ કોઈક રૂઢો જીવ છે. એટલે આ જીવ આત્મકલ્યાણ કરી લેશે ગમે ત્યારે. જીવન આત્મામય કરી લેવું જોઈએ, 49મો, જીવન આત્મામય જ કરી લેવું જોઈએ. ભલે ઉપયોગ સૂક્ષ્મ કાર્ય કરી શકતો ન હોય, અંદરમાં સ્વભાવને ગ્રહણ કરવા માટે ઉપયોગ સૂક્ષ્મ થાય તો સ્વભાવ ગ્રહણ થાય. એટલે હદ સુધી ભલે ન આવી શકતો હોય તો પણ પ્રતિમાં એમ જ હોય કે આ કાર્ય છે, મારે તો આ કાર્ય કરવું છે અને એથી મારું કલ્યાણ છે, બીજી રીતે મારું કલ્યાણ નથી. મારે આ જ કરવું છે, આ કાર્યથી મને લાભ છે અને મારે આ જ કરવું છે, એ વર્તમાન પાત્રતા છે. એવા ભાવો જેને પ્રવર્તી રહ્યા છે વર્તમાન પાત્રતા છે, એને આત્મકલ્યાણ સિવાય કઈ બીજું ખપતો નથી. અને એ આત્મકલ્યાણ કરવા માટે જે કઈ આડું આવે એને એકોર કરવું છે, કોઈ પણ ભોગે આત્મકલ્યાણ કરવું છે. ઉક્ત વચનામૃતમાં આત્મકાર્ય માટે દ્રઢપણે કટિબદ્ધ આત્મામય જીવન થયું છે. શું કેળ બાંધી એને કટિબદ્ધ, એટલે કટિ એટલે કેળ બાંધી છે એને, પોતાના આત્મકલ્યાણ માટે એને કેળ બાંધી છે અને આત્મામય જીવન થયું છે. હા, એટલે ભટકાયા કરે છે. મારે મારું આત્મજ્ઞાન, મારી પાસે સમય થોડો છે, મારે મારું આત્મજ્ઞાન, બસ મારે આ એક જ કામ કરવું છે, એમ અંદર એમને ચાલ્યા કરે. એ ચાલ્યા છે, ચાલ્યા છે. તેવા એકાંત આત્માર્થીપણાના ભાવને આત્માર્થીપણું પણ એકાંત રહે એની જ પ્રધાનતા છે. વર્તમાન પાત્ર એવું પ્રગટ પાત્રતા સૂચક વિશેષણ આપેલ છે. તેવા એકાંત આત્માર્થીપણાના ભાવને વર્તમાન પાત્ર એવું પ્રગટ પાત્રતા સૂચક આ વચના વર્તમાં તે મુમુક્ષુ જીવને લક્ષમાં લેતા, એટલે એ વાત મુમુક્ષુ જીવને લક્ષમાં લેતા આ આ પ્રકારના પરિણામ છે. એ વર્તમાન પાત્ર છે, એ જો લક્ષ્યભેદ કરે તો એને એવા પોતાને પરિણામ ચાલે અને એને ઉપકારી થાય. વર્તમાન પાત્રતા વાળો જીવ પોતાની યથાર્થ સમજણને તુરત પ્રયોગમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. આ વર્તમાન પાત્રનું એક બીજું લક્ષણ, વર્તમાન પાત્રતાને પણ અનેક લક્ષણ છે, એમાં આ બીજું લક્ષણ છે. એ જે પોતાને સમજાય યથાર્થ લાગે અમલીકરણ ચાલુ કરે છે. અમલીકરણ કરવાનો એને ઉત્સાહ વર્તે છે, પોતાની સમજણનું અમલીકરણ કરવાનો એને ઉત્સાહ આવ્યા કરે છે. એ પણ વર્તમાન પાત્રતાનું લક્ષણ છે. સાંભળીને સંતોષ આવી જાય અને બેસી પ્રકાર વર્તમાન પાત્રતા વાળાનો નથી. સામાન્ય રીતે પાત્રતાનો હોય ત્યારે એ પ્રકાર બને છે, ચાલો આપણને સાંભળવા મળ્યું, બહુ સારું સાંભળવા મળ્યું, એમ કરીને બેસી એમ અને એમ થાય છે. આ કામને અમલમાં મૂકવા અને મને પરિણમન હોય, મને પરિણમન હોવું જોઈએ, એ પ્રકાર મારું પરિણમન ન હોય એમ ન ચાલે. ખાતરી આવે એ પાત્રતાનો સૂચક છે, અને સંતોષ આવી જવો તે અપાત્રતાનો સૂચક છે. બે એક પરિણામ નથી, ભણતા લાગે તો પણ બે એક જાતના પરિણામ નથી, બે જુદી જુદી જાતના પરિણામ છે. વર્તમાન પાત્રતા વાળોથી પોતાની યથાર્થ સમજણને તુરત પ્રયોગમાં મૂકવાનો પ્રયત્ન કરે છે. એક આત્મા સિવાય જેને કાંઈ જોઈતું નથી તેવી તીખી આત્મવૃત્તિ, આત્મવૃત્તિ એટલે આત્મકલ્યાણની વૃત્તિ, સારી એવી પાત્ર આત્મા સિવાય જેને કાંઈ જોઈતું નથી એવી તીખી આત્મવૃત્તિ, આત્મવૃત્તિ ખરી પણ જોરદાર, જરા જોરદાર, એ પણ પાત્રતાની સૂચક છે. આવા પાત્ર જીવને જગતમાંથી તો કાંઈ મેળવવું નથી, આવા પાત્ર જીવને જગતમાંથી કાંઈ મેળવવું નથી. એમાંથી જ નીકળ્યું છે, હા, જેને આત્મા જોઈએ છે એને જ્ઞાની સિવાય તો મળવાનું નથી. કરવાની ઈચ્છા છે એમ આવ્યું. પરંતુ ચૈતન્યની વૃદ્ધિના વિકલ્પ પર પણ તે નિષ્ફળ છે. ચૈતન્યની વૃદ્ધિ પસંદ છે, એને કાંઈ જોઈતું નથી. એની નિષ્ફળતા કેટલી, પોતાના આત્મા આ સંબંધીના જે વિકલ્પો છે એના પ્રત્યે પણ એ નિષ્ફળ છે. એનો અર્થ શું થયો કે એ અભેદ ભાવે સ્વરૂપનો અનુભવ જ ઈચ્છે છે. ભેદરૂપ વિકલ્પ ઉઠે એની સ્પૃહા થાય કે આહારો થયો, આહારો ભાવ આવ્યો, આહારો ભાવ આવ્યો, એમ એમ એટલે હદ સુધી નિષ્ફળ છે. ભૂખ લાગી હોય એ મીઠાઈનો ભંડાર જોવે તો પેટ ન ભરાય, તેમ બીજો ખાય એટલે એનું પેટ ન ભરાય. ખરી ભૂખ લાગી ને પ્રેક્ટિકલ પરિસ્થિતિ છે. તો જેને આત્મકાર્ય ન થાય અને વિકલ્પો આવ્યા કરે એ પ્રેક્ટિકલ પરિસ્થિતિ છે કે એને ખાવા નથી મળ્યું. આત્માનો અનુભવ નથી થયો, અનુભવને પ્રાપ્તિ કહે છે. કેમ કે અનુભવમાં પ્રાપ્તિ છે, આત્મા તો હતો જ, અનુભવમાં અનુભવાયો માટે અનુભવમાં પ્રાપ્તિ છે. એટલે શાંતિ તો એ વગર નથી આવવાની, વિકલ્પથી કોઈ શાંતિ નથી આવવાની. વિકલ્પમાં જે આત્માના વિકલ્પમાં જે કશાયની મંદતાની શાંતિ છે એ એમાં છેતરાણો નહીં, એનો અર્થ એમ છે એમાં નો છેતરાણો. મિત્ર છેતરાય છેતરાણો ત્યાં જગ્યા ખરી, પણ જેને યથાર્થ પાત્રતા છે, પરોપ પાત્રતામાં છે, એને એવો પ્રકાર બનતો નથી, ભૂલ થતી નથી. પાત્રતા ન હોય ત્યાં એવી ભૂલ થાય છે. અનુભવ કરે છે ત્યાં સુધી કઈ થંભાય નહીં, એના પરિણામ થંભાય નહીં. પરંતુ ચૈતન્યની વૃદ્ધિના વિકલ્પ પરત્વે પણ તે નિષ્ફળ છે અને એ પોતાના અસ્તિત્વને જ ચાહે છે. અસ્તિત્વ જ્ઞાન થવું જરૂરી છે, ત્યાં સુધી એને ચેન નથી. એવા પાત્ર જીવને આત્મા અવશ્ય પ્રગટ થાય છે, તેને ખાતરી આ વચના મૃતમાં આપશે. શું છેલ્લે લીધું બીજું ડિઝાઇન કર્યું. પ્રકૃતિમાં એમ જ હોય કે આ કાર્યથી લાભ થાય છે એ ખાતું છે, અને મારે આ જ કરવું છે ખાતરી પણ પ્રકૃતિ શબ્દથી ખાતરી આપે છે. અંદર જે મને તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય અને આત્મ પ્રાપ્ત થાય. મારે મારું અસ્તિત્વ જોઈએ છે એ લીધું. ચૈતન્ય રુધિર સંબંધી વિકલ્પમાં પણ તે રોકાતો નથી અને નિષ્ફળ થઈ જાય છે કે મારે મારું અસ્તિત્વ જોઈએ છે. આવી અંદર જવાની તીખી તમન્ના લાગે તો આત્મા પ્રગટ થાય અને પ્રાપ્ત થાય. જોર બતાવવું છે પોતાના સ્વરૂપ પ્રાપ્તિના પરિણામમાં શિથિલતા નથી, તીવ્રતા છે. એટલે તીવ્રતા અને તીવ્રતા હોય ત્યાં અટકવાનું ન બને, અથવા તીવ્રતા હોય તો અમલીકરણ માં આવે. તીવ્રતા હોય એ અમલીકરણમાં આવે, શિથિલતા હોય એ અમલી. વાળાને શું છે, ઉદયનું કાર્ય મુખ્ય છે. વાત બરાબર છે, પણ હવે જરાક આ થઈ જાય, આ કરી લઈએ, આ થઈ જાય, કેમ રી આ કરે. એટલે એ તીખાશ કહેવાય. તીખાશ વાળા શું કરે, તો વર્તમાન પરિસ્થિતિને ગૌણ કરતો જાય. આ પહેલાં કરું, આ કરી લેવું છે, આ કરી લેવું છે, આ કરી લેવું છે. એવું થાય ન થાય એના પ્રત્યે સ્થિતિ દરકાર ન હોય. આખું વજન છે ફરી જાય છે. એ તો શું છે, જ્યાં તીખી દમન ના છે ત્યાં અભિપ્રાય ને પરિણામ બે જોરવાળા થઈ ગયા. થઈ ગયા તીખી દમન. વળી આત્મારથીજી સ્વકાર્યમાં ઉદ્યમવંત હોવાથી સમયને વ્યર્થ ગુમાવતો નથી. આ પણ એક પાત્રતાનું સૂચક લક્ષણ છે કે પોતે પ્રયત્નશીલ હોવાથી પોતાનો પ્રયત્ન અને વખત વ્યર્થ ન જાય એની દકાર રાખે છે. સમય પણ પોતાનો પ્રયત્ન પણ વ્યર્થ ન લે, બેની દરકાર એને આવી જાય છે. એ પણ પાત્રતાને કારણે આવે છે. અનેક પરિણામો છે. પાત્રતા પ્રગટ થાય ત્યારે અનેક પ્રકારના પાત્રતાને યોગ્ય આનુષંગિક પરિણામો સહજ ઉત્પન્ન થવા લાગે એની ચર્ચા કરે છે. ચર્ચા એમ કરે છે, પ્રથમ પાત્રતાનો હાથમાં લઈને એની ચર્ચા કરે છે. એટલે એ શું કરે છે કે અપ્રયોજનભૂત વિષયમાં વિષયમાં કહો કે પ્રવૃત્તિમાં સમય જાય તે તેને પોષાતો નથી. આમ અનંતકાળ છે, ભવિષ્યકાળ કેટલો છે, અનંતકાળ છે. એટલે પણ જે તૂટો તો પડવાનો નથી, કાળનો તૂટો પડવાનો છે, બરાબર. છતાં એ જીવને એવું નથી કે ગમે ત્યારે હું કરી લઈશ. આ પાત્રતાની અંદર કાળનો તૂટો પડવાનો નથી એવું જ્ઞાન હોવા છતાં પણ હું ગમે ત્યારે કરી લઈશ એમ નથી. મારે અત્યારે જ કરવું છે. આ તીખાશ છે તો મારે અત્યારે જ કરવું છે, મારે પહેલા આ કરવું છે, અત્યારે જ કરવું છે. હા, તીખાશ પ્રકારે છે. ત્યારે શું થાય છે, અપ્રયોજનભૂત વિષયમાં સમય જાય એવું બને, ઉદય આવે. અને જેમાં એને એમ લાગે કે આમાં ક્યાં મારો સમય મારો બગડે છે. પોસાયને એ જે પરિણામો છે એ અરુચિને પ્રદર્શિત કરે છે, બતાવે છે, અરુચિને બતાવે. અને પોસાય તો એને રૂચે છે, આત્મકાર્યને એને રુચિ નથી. પોસાય છે શાંતિભાઈ મંદિર સ્વાધ્યાય સ્વાધ્યાય ભાડે મકાન ગયા લઈને ત્યારે વેપાર મૂક્યા મળ્યા. અમે તો ઘણા વર્ષથી સમજો થઈ છે, પણ અમારો તો કાંઈ બધો વહીવટમાં જાય છે. પટાપટો આવે, ક્લાસ આવે, શાંતિભાઈ જરા કાંઈ સહી કરી દો, શાંતિભાઈ જરા ચેકમાં સહી કરી દો. શાંતિભાઈ પૂછે આમ કેમ છે, આનું આમ કેમ છે, એ રીતે આમ જરા વહીવટની અંદર પ્રમાણે હતા. એમને એમ સહી ન કરી દઈએ બધી બાબતમાં વખત તો જાય, બધું ચલાવવામાં વખત તો વ્યો જાય. એમાં રસ હોય તો પછી જે તત્વના વિષયમાં જે રસ પડવો જોઈએ, ઉપયોગ સૂક્ષ્મ થઈને ઊંડો ઉતરવો જોઈએ, વ્યાખ્યાનું સૂક્ષ્મ આવે, કઈ કરી ન શકે. આ બધું સાંભળ્યું આપણે સાથે શરૂ થયા પછી એવું કીધું, અમે તો તમારા કરતા ઘણા જૂના છે, અમારો વખત તો આમાં હોય નથી. અમારો અને આવું શું છે કે એવી જે પ્રયોજનભૂત વિષયમાં વખત વયો જાય છે ત્યારે માણસની જિંદગી કેટલી વહી જાય છે એને એને ખબર નથી, વર્ષો નહીં એને ધ્યાન જ નથી રહેતું કે આવા પ્રયોજનભૂત વિષયમાં અમારો વખત જાય. મેં એક જ વાક્ય કીધું, તમારો વખત વયો જાય છે એ તમને પોસાય છે કેમ, પોસાણું ત્યારે તમારે આ વખત ગયો ને, પોસાય શબ્દ અહીંયા લીધો જીવને પોસાતું નથી, પોસાય ત્યાં અટકે ને અટકે ત્યારે કેટલો વખત જાય એને ખબર ન હોય. આખી જિંદગી
બાર બાર પ્રગતિ જોઈ નહીં લાગે કે દેવ શાસ્ત્ર
ગુરુદેવ ગુરુદેવને સંસાર થઈ ગયો ખબર છે, આપણે છોડ્યું ત્યારે અમારા ઉપર દબા નાખ્યું હવે ઢાંકમાં લીધો ડોક્ટર હવે ગયા પછી એમ લાગ્યું કે આમાં તો રાજકારણ ચાલુ થઈ ગયું છે આપણી વિરુદ્ધમાં, આપણા માટે તો પરાણે લાવી દઉં તો મસ્ત કાંઈ આપણે વ્યવસ્થિત કરવાનું ન કરીએ, તરત મૂકી દીધું, તરત મૂકી દીધું ગુરુજનો માટે. આ બધો સંસ્થા છે, આ સંસ્થાનો વહીવટ કરવો એ પણ બધો સંસ્થા છે. પોતે શા માટે નિષ્ફળ હતા આ તો તો એમને હિસાબે બધું, પણ છતાં એ કેટલા નિષ્ફળ હતા કાંઈ પડી નથી. એટલે પાત્ર જીવને અપ્રયોજનભૂત વિષયમાં અથવા પ્રવૃત્તિમાં સમય જાય તો તેને પોસાતું નથી. ઘણો આપવો પડતો હોય, કેટલો સામાન્ય માણસને આપવો પડે એના કરતા વધારે આપવો પડતો હોય, એને વિચાર ચિંતા કરવી બગડે છે જયારે એવું લાગે, અને અરુચિ પણ જયારે ત્યારે રસ થી જે કર્મો એને બીજાને બંધાય નહીં. તો સામાન્ય માણસ પોતાની પ્રવૃત્તિમાં રસ આવે જોડાય અને કર્મ બાંધે એને ફેર પડી જાય, પાત્રતામાંથી જ ફેર પડવાનો. હા એને શું છે, કરવું પડે છે અને કરવું પડે છે એને પૂરો હાર ઉપાડવો પડતો એવું લાગે. એટલે નિવૃત્તિને એનો અર્થ કે એ નિવૃત્તિને મને નિવૃત્તિ યોગ ને એ ઉદાસપણાનો અર્થ ત્યાં આવ્યો બોલે. સામાન્ય રીતે ઉદાસપણાનો અર્થ નિષ્ફળતા, રાગે નથી, દ્વેષ નથી. આમાં થોડો આમાં દ્વેષ, અંગમાં દ્વેષ ભળે છે. કોઈ પ્રતિકૂળ ઉદય ચાલે છે તો આવો ઉદય મને ન હો, આવો ઉદય મને ન હો, આવો ઉદય મને ન હો, એવો દ્વેષ ચાલુ થયો. એને ઉદયના કાર્યોમાં જેમ સામાન્ય રીતે પોતાનો ઉદય હોય એમાં બધા એને રસ પડે. અમારું કામ છે, આથી મને લાભ થશે, એ પ્રકારથી અને બોજો લાગે છે. એટલે રસ નથી આવતો, અરુચિ થાય છે. સમય જાય તો પોસાતું નથી, પરંતુ અંતર્મંથન વિચારણા અને સ્વાધ્યાય આદિનો સમય મેળવી એ તને ખેંચી કાઢે છે. એટલે ટાઈમ ન હોય તો પણ એને કટોકટી નામનો દબાણ હોય તો પણ પોતાના અંતર્મંથનમાં તેનો સમય કાઢી લે છે, વિચારણાનો અને સ્વાધ્યાયનો સમય મેળવી લે છે, ખેંચીને કાઢી લે છે. ખેંચીને કાઢી લે છે એનો ગોતા કરે છે. તમારે મારું કામ ચાલુ એટલે પરમાત્મા તો ન જાય, ઓવરસાઈટમાં પણ ન જાય, આળવી છે, ખેંચી કાઢે છે એનો અર્થ કે પોતાના આત્મકાર્યની એને દરકાર છે. દરકાર ક્યારે આવે? વજન હોય ત્યારે આવે. વજન હોય તો દરકાર મળવાનો સવાલ નથી. કોઈ એકલ ડોકલ ગ્રાહક આવે, ઝાઝા ગ્રાહક આવે ત્યારે તેને એટેન્ડ કરવું પડે. એકલ ડોકલ ગ્રાહક આવે કે માણસ છોડે વાંચા કરે ખોટું ધ્યાન આપણે ઊભા થઈને ધ્યાન આપે એમને. એટલે એમને જેટલી વેપાર નહીં પડે તે નહોતી પડી એટલી તો એમને પોતાના કામ. પછી એવું નહોતું કે બહુ સારી આર્થિક સ્થિતિ હતી માટે નિગ્લેક્ટ કરતા હતા એમને. અત્યારે તો શું કે માણસની જેમ જાજી જાજી સ્થિતિ એમાં એની કાળજી વધી જાય ને વધારે એને એને પોતે લડાવીએ. એમની સ્થિતિ નબળી હતી ને દરકાર નહોતી. પરિણામે દુકાન બંધ કરી છેડું ત્યાં સુધી ગયો. પૂર્વકર્મ એવો છે પણ આ બધા લોકો તો જોડે ને ધંધામાં ધ્યાન નહોતું, દુકાન બંધ જ કરવાનો વારો આવે ને ધંધામાં ધ્યાન ક્યાં હતું? હમણાં તો કોઈ ભાગીદાર કે ભાઈઓ વારે નહોતા, મિત્ર એમાં એ જ થાય તમારું ધ્યાન નથી દુકાનમાં થાય. થાય છે પ્રારંભ અનુસાર હા એમને શું તો બતાવ ગ્રંથ માત્ર જેમ જેમ એમને વૈરાગી વધે આ બાજુ ધંધો અરુચિ વધે ને ધંધો વધે એને કારણે થાય એવું તો છે જ નહીં. લોકો ઢોળે થોડી જ વાત છે. પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત કરનાર કોઈ પણ સાધક સાધક અવસ્થામાં રોકાતો નથી. આગળ નવો પોઈન્ટ કે પૂર્ણતાના લક્ષ્ય જેમ શરૂઆત કરનાર કોઈ પણ હોય જે પણ અને જ્ઞાન દશામાં પણ પહોંચ્યો હોય એ મુનિ દશામાં પણ પહોંચ્યો હોય કેમ કે એને તો પૂર્ણ થવું છે એના ધ્યેય સુધી એને કહ્યું ચાલુ છે ધ્યેયની ધગસ ચાલુ છે તદ અનુસાર એ અનુસાર એ સિદ્ધાંત અનુસાર એમ જેવું છે મુમુક્ષુ જીવ પણ ઉક્ત પ્રકારે શરૂઆત કરવા વાળો હોવાથી આ મુમુક્ષુ પણ પોતાના લક્ષ્ય શરૂઆત કરવા વાળો હોવાથી કદી પણ પોતાના ચાલતા પરિણામમાં સંતોષાઈ જતો જેમ જ્ઞાની ન સંતોષાય એમ મુમુક્ષુ ન સંતોષાય લાઈન મેળવાળી થઈ ગઈ એમ કોઈ જ્ઞાની પોતાની સાધકની ભૂમિકામાં અટકતો નથી કેમ એને તો મુમુક્ષુની ભૂમિકામાં લક્ષ્ય બાંધ્યું છે એમ જેને પૂર્ણતાનું લક્ષ્ય બાંધ્યું ભલે જ્ઞાની નથી થયો તો પણ એ પોતાને કંઈ કોઈ અવસ્થામાં સંતોષાશે અટકશે સંતોષ અટકવાનું કારણ છે પરંતુ પોતાને કરવાનું ઘણું બાકી છે તેના ભાનમાં રહીને આગળ ભાનનો અર્થ કે યાદ એનું નામ ભાન હું ફલાણો માણસ છું એનું ભાન વર્તે છે કે નથી વર્તે યાદ કરવું પડે કોઈ ચૂકીને બોલે છે ભાનમાં છે તરત કહે સંભાળે પરંતુ પોતાને કરવાનું ઘણું બાકી છે તેના ભાન મારીને આગળ વધે છે જે કોઈ જીવ મુમુક્ષુની ભૂમિકામાં કોઈ પણ પ્રકારના સ્વભાવમાં સંતુષ્ટ થાય છે શુદ્ધતા તો પ્રગટ થઈ નથી અર્થાત તેને ગણતરીમાં રાખે છે સંતુષ્ટ થાય નહીં એમાં સંતોષ નથી નિવૃત્ત ચાલુ રહે છે એમને ગણશ ખરો શું રહ્યો છે આટલા કલાક વાંચન કર્યો આટલા કલાક સ્વાધ્યાય કર્યો આટલી પૂજા કરી ફલાણું કર્યું આમ કર્યું આમ કર્યું ગણતરી કરવી અને સંતોષ થવો બે એક જ પર્યાય છે બે જુદી જુદી પર્યાય નથી એક જ વાત છે પણ ગણતરીના પરિણામથી સંતોષ થઈ ગયો છે એ સંતોષનો જ પર્યાય છે એ સમજાતો નથી અને અહીંયા હું અટકી ગયો છું એને સમજાતો નથી આટલું વાંચન અથવા શ્રવણ હું નિયમિત કરું છું ગણતરીમાં શું રાખે છે કે આટલું વાંચન અથવા શ્રવણ હું આ તો બીજા ક્રિયાકાંડીને તો આપણે લીધા ચર્ચામાં તો મુમુક્ષુ જે પ્રવૃત્તિ કરે છે એની જ વાત કરીશ અથવા અમુક ક્રિયા તેણે તે કાળે તે કાર્યમાં સર્વસ્વ મહેનત થાય જેને ગણતરી તે કાળે તે કાર્યમાં સર્વસ્વ આપું થઈ ગઈ ઘણું બાકી છે એ વાત ઉડી ગઈ તેથી તેનો વિકાસ થઈ શકતો ત્યાં ગણતરી કરી સંતોષાનો વિકાસ અટકી ગયો વિકાસ અટકી ગયો એનું નામ અટકો અને અટકે એક વાર અટકે અને આગળ ન ચાલે આવું છે કાજુ આગળ ચાલે કાજુ પાછળ અને જો એટકીને આગળ ન ચાલ્યો એમ થાય વિધતા રોકાઈ ગઈ એમ કહ્યું કે આગળ વધ ન વિધ આગળ ન ચાલે હા આગળ ન ચાલે એની ચાલમાં આગળ ન ચાલે તેથી તેનો વિકાસ થઈ શકતો નથી અથવા સાચી વિધિ તેને પ્રાપ્ત થતી નથી. ફર્સ્ટ લાઈન કાર્ય પદ્ધતિની હાથમાં નથી આવતી. વર્તમાન પર્યાયમાં સમ્યક દ્રષ્ટિ સાધકને સમ્યક દ્રષ્ટિ સાધક એટલે શું કે પર્યાય દ્રષ્ટિનો અભાવ જેને છે એવા સાધકને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંતોષ જ થતો નથી. ભલે અવિરત સમય દ્રષ્ટિ છે વ્રત પ્રચાર કોઈ નથી તો પણ પૂર્ણ દશા કેવળ જ્ઞાન દશા ત્યાં સુધી એ સંતોષ અને નહીં થાય. સંતોષ તો જ નથી એમ આ ફક્ત પર્યાય દ્રષ્ટિવાન મીઠા દ્રષ્ટિને જ કોઈ ને કોઈ પ્રકારે સંતોષ એ પ્રકારે ભલે મીઠા દ્રષ્ટિ છે તો પણ મીઠા દ્રષ્ટિ વધી ગઈ જાય મીઠા દ્રષ્ટિને કોઈ ને કોઈ પ્રકારે સંતોષ થવાનું માને છે તો બધા મીઠા દ્રષ્ટિને માને સંતોષાતા એવા નથી. એનું કારણ શું જોવાના બે એમ ઉપરથી જોવું કે નીચેથી જોવું એક માણસ છે ઉપરથી જોનારા શું કહે અર્ધે નીચેથી જોનારા શું કહેશે બીજાની માટે જોવું પડે ત્યારે પોતાને માટે જોવું હોય તો ઉપર જવાનું તો જોવાનું છે પણ ક્યારે કોને ક્યાં વાત એનો વિવેક કેટલા દોષ તો ઉલટું થાય હા એ ના ખબર પડે અને આ દોષ હજી કેમ થાય એમ કહો છો કે ભાઈ એનું સારું છે જરા પણ આમ કેમ છે તમે એ પ્રકૃતિને એને કેટલી મળી પાડી છે એ ઉપરથી જોવે છે એક તો સામાન્ય પણ અન્યાય થશે અને પોતાને એમાં દોષ દ્રષ્ટિની મુખ્યતા વર્તી રહી છે એને ખબર એને ખબર પડે એમ જોવાય નીચે થયું પોતાને જોવા માટે ઉપસ્થિત ઉભા રહે એક તો સાચી વિધિ સંતોષ થવા વાળાને વર્તમાન પરિસ્થિતિમાં ઘણું માની લીધું છે એનો વિકાસ થઈ શકતો નથી અને એને સાચી વિધિની પ્રાપ્તિ કાર્ય પદ્ધતિ છે યથાર્થ નહીં હોય, સાચી બુદ્ધિ માં નહીં આવે. સમ્યક દ્રષ્ટિ જીવને, સાધકને પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંતોષ થતો જ નથી. ફક્ત પર્યાય દ્રષ્ટિમાન મિથ્યા દ્રષ્ટિને એવું કોઈને કોઈ પ્રકારે સંતોષવાનું બની જાય. પરંતુ યથાર્થ પાત્ર વાતાવરણ મુમુક્ષ ક્યાંય પણ સંતોષાય જતો ક્યાંય નહીં. સંતોષ આવો એટલે દર્શન મૂળ વધી જવો, એ એના ભાનમાં છે. જેવો સંતોષ આનો પર્યાયમાં, એટલે પર્યાય દ્રષ્ટિ દ્રઢ થઈ દર્શન મોકલી બીજી બધી. યથાર્થ પાત્રતાવાન સંતોષાતો નથી. શરૂઆતથી તે આવા પ્રકારની ભૂલથી બચી જાય, પહેલેથી ગાંઠ મારી હોય, ક્યાંય સંતોષ આવવાનો નથી. આવી ભૂલથી બચી જાય. અને છેવટે બચી જાય સતની ઊંડી જિજ્ઞાસા તેને હોવાથી તેનો પ્રયત્ન યથાર્થ પ્રકારે ચાલે છે. તો સંતોષ આપતો નથી અને સત પ્રાપ્તિની ઊંડી જિજ્ઞાસા છે. સામાન્ય જિજ્ઞાસા નથી, તો ઘણી જિજ્ઞાસા છે, તીવ્ર જિજ્ઞાસા છે. જિજ્ઞાસા કૃતે ભાવના તેનો પ્રયત્ન યથાર્થ પ્રકારે ચાલે છે. ભાવનાને કારણે પ્રયત્ન પણ પણ અયથાર્થ યથાર્થ પ્રકારે પ્રયત્ન ચાલે. અને સરળ થઈને આત્મસન્મુખ થઈને આત્મામાં પરિણમે, આત્મસન્મુખ થાય આત્મામાં પરિણમે, એનું નામ સરળ સિદ્ધિ થી પરિણમે. પોતાનું કામ કરવા બીજાનું કામ કરવું મૂકી દીધું. યથાર્થ પ્રકારે આત્મસન્મુખ થઈ આત્મામાં પરિણમે તે સ્થિતિને યોગ્ય મુમુક્ષ, તે સ્થિતિ યોગ્ય મુમુક્ષ જીવને પ્રાપ્ત થાય છે. યથાર્થ મુમુક્ષ છે એને આવી દશા થઈ જાય છે. આ યથાર્થ દશાવાળાના નો ખાસ પ્રકાર દીધો છે આ જગ્યાએ. અપૂર્વ ઊંડી જિજ્ઞાસાના કાળમાં સતનું શ્રવણ ઊંડા સંસ્કારનું કારણ બને છે. આ એક અપૂર્વ ફાયદો છે. જો થાય તો સતની ઊંડી જિજ્ઞાસા હોય, આત્માને સમજવાની, આત્માને પામવાની, આત્માને અનુભવવાની, ઓળખવાની તીવ્ર થાય. તીવ્ર ભાવનાના કાળે રુચિ પણ તીવ્ર થાય અને એ વખતે સતનું શ્રવણ, કોનું શ્રવણ, સતનું શ્રવણ, આત્મ સ્વરૂપનું જે શ્રવણ છે એ સત્શ્રવણ છે. એ ઊંડા સંસ્કારનું કારણ બની જાય છે. કોઈ વાર એને સંતોષ મળી ગયા એમ કહેવાય. આમ એને તો કે ઓળખે નથી કોઈ કોઈ પ્રકાર, કોઈ કોઈ મુક્ષુને એવા ભજે છે કે આમ સુધી ઓળખાણ નથી કરે. મેં એવા સંતોષને ઓળખ્યા છે, પેલું સંકેત થી બીજા સંકેત પ્રત્યે મારે પ્રયત્ન કરવો એ ભલે કાંઈ નહીં, પણ એ પ્રત્યક્ષ યોગની અંદર એને જે રુચિ છે એમાં એને એનો સ્વીકાર નથી. સંસ્કાર પડી જાય તો ઓન ધી અધર સાઈડ તમે વિચાર કરો એને સત્પુરુષને સ્વીકારી દીધા. કેમ કે એ શ્રવણ ની અંદર એટલી બધી રૂચિ વધી ગઈ, નિમિત્ત નિમિત્ત સમજ અસત પુરુષ છે એમ છે. એની ભલે વિકલ્પ હોય કે ન હોય, સત્પુરુષ પણ સંસ્કાર પડે, આમ સંસ્કાર પડે. આત્માનો ધર્મ છે સંસ્કાર ભય. જીવ સંયોગમાં રહેલા પદાર્થોને સંસ્કાર જીવે એવો છે, પર્યાય એવી છે ને, જીવ એવો છે, જીવ એવો છે. વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, સર્વથા ભિન્નતા છે. મને બીજાનું કઈ નથી, એક ન્યાય બીજા પેલા નતું મેં ઘૂસી ગયું. આમ ભલે એને ચોખવટ છે ઓળખાણ કરે છે ને એવું ભલે ન હોય, તો એમાં ઓળખાણ ગર્ભિત છે. તેથી છેવટે બીજી ગતિમાં અથવા બીજા ભાવમાં પણ સત્વ પ્રગટવાનું તે કારણ બને છે. એટલે એવું છે, આવી રીતે જયારે સંસ્કાર ત્યારે એ જીવને ખબર ન હોય, બીજા ભાવમાં કામ કરે છે. એક સામાન્ય પાત્રતાની વાત લીધી હતી, આ તો પામી જાય મોટી વાત છે. આ તો બહુ મોટી વાત છે. દસ વર્ષ પહેલા નું યાદ આવે. સારા પરિણામ કેવા કેવા ફળ લાવે છે, સામાન્ય પરિણામ દેખાય તો કેવું મોટું ફળ લાવે, સારા હોય તો સારા. એટલે એવી રીતે સામાન્ય પરિણામ ની ઉપેક્ષા ન કરાય, એમ કરવું છે. ઉપેક્ષામાં ન રહેવાય, આ બધું સામાન્ય વાત. પરમાર્થ ના દ્રષ્ટિકોણ છે
ધનાત્મક કલ્યાણ ને એમાં